भवसंभव बीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरुम भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिरान नाम भुजम पूजितम सुर नरोत्तमे मुदा धर्मनंदन महम विचिन्तये। त्वं सुकांत व्रतम कांतम त्वं कांतम सर्वदोगतम त्वं गते द्वेग देवत्वं त्वं वंदे भक्ति कासुत। सर्व अवतारी सर्व कारण ना कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज छत्र छाया में देश विदेश में वसता धर्मकुल आश्रित वाला सर्वे अमरा संतो पार्षदों सर्वे सत्संगी हरिभक्तों सर्वधर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्मा दरेक भक्तजनों ने अमरा धर्मकुल परिवार वती खूब खूब हेतपूर्वक जय स्वामीनारायण। स्वामीनारायण हरे स्वामीनारायण हरे। संवत 1876 ना महासुदी 14 ने दिवसे संध्या समय श्रीजी महाराज श्री गढ़ा मध्ये दादा खाचर ना दरबार में श्री वासुदेव नारायण ना मंदिर नी आगळ लीमड़ा वृक्ष हेठे ओटा मध्य ढोलिया पर विराजमान हता अने पोताना मुखारविंद आग बे दीवा दीवीओ बढ़ती हती अने कंठने विषे पीड़ा पुष्प नो हार पहेर्यो हतो अने बे हाथ में पीड़ा पुष्प ना गजरा धारण कर्या हता अने सर्व धोड़ा वस्त्र पहेर्या हता अने पोताना मुखारविंद आग मुनि तथा देश देश ना हरिभक्तों नी सभा भराईने बैठी हती। बाला भक्तो अपनी चित्तनी वृत्तिओ ने मननी वृत्तिओ ने भगवान ना ए दिव्य सानिध्य नी अंदर पवित्र एवा दरबार गढ़ना मध्य नी अंदर लिम वृक्ष नी हेठे भगवान ढोलिया उपर विराजमान छे अने भगवान नी आगर बे दीवीओ ए प्रगटेली छे जेना मंद प्रकाश नी अंदर भगवान नो सुंदर स्वरूप एना दर्शन थई रह्या छे। भगवाने कंठ ने विषे पीड़ा पुष्प ना हार धारण कर्या छे हाथने विषय पीड़ा पुष्पना गजरा धारण कर्या छे अने महाराजे सर्व श्वेत वस्त्र धारण कर्या छे अने भगवाननी सन्मुख मुनियो तथा देश देशना हरिभक्तोनी दिव्य सभा भराईने बैठी छे। आपणे पण आपणा मननी वृत्तिओने एकाग्र करी ए दरबार गढ़नी मध्ये भगवानना सानिध्यनी अंदर ए सभानी अंदर आपणे लई जईए अने व्यवहारिक आम तो एकादशीनो महिमा पण महाराजे समझायो छे के पंच कर्मेन्द्रीय पंच ज्ञानेन्द्रीय अने 11मो मन એને ભગવાનમાં પુરવીએ ત્યારે આજે એકાદશીના પવિત્ર દિવસે પણ આપણે આપણા મનની વૃત્તિઓને ભગવાનના એ દિવ્ય સ્વરૂપના દર્શન કરતા ભગવાનના શ્રીમુખે નીકળતી એ વચનામૃત રૂપી વાણીને આપણે શ્રવણ કરવા તત્પર થઈ આપણા મનને એ ભગવાનના સાનિધ્યમાં લઈ જઈએ। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પ્રશ્ન ઉત્તર કરો। આ દિવ્ય સભાની અંદર ભગવાન સત્સંગ કરાવતા અને એ સત્સંગની અંદર મહારાજે પ્રશ્ન ઉત્તર કરવાનો આદેશ કર્યો છે। પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે ભગવાનને વિશે વૃત્તિ રાખીએ છીએ તે તો સુધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે। વાલા ભક્તો બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને અતિ સુંદર પ્રશ્ન પૂછ્યો છે એ બ્રહ્માનંદ સ્વામી સુધી સીમિત નથી। જો આપણે દીર્ઘ દ્રષ્ટિથી વિચારીએ તો જીવ પ્રાણી માત્રને આ પ્રશ્ન મૂંઝવે છે। જે જગતની અંદર બદ્ધ અવસ્થાની અંદર શરીર અવસ્થાની અંદર જ્યારે જીવાત્મા આવે છે ત્યારે એનો યોગ એ જગત સાથેનો વધારે રહે છે અને એવા જગતના યોગના કારણે દરેક જીવાત્માની આ સ્થિતિ છે। જ્યાં સુધી આત્મબળને કેળવ્યું નથી જ્યાં સુધી ભગવાનની સ્વરૂપ નિષ્ઠાને કેળવી નથી ત્યાં સુધી આવા પ્રશ્ન દરેકને મૂંઝવતા હોય છે। એટલે બ્રહ્માનંદ સ્વામીએ અનંત એવા જીવાત્મા જે આવા પ્રશ્નથી મૂંઝાય છે એને એ પ્રશ્નથી ઉગારવાને માટે ભગવાન શ્રી હરિના શ્રીમુખે જે ઉપાય આપણને સમજવા મળે સાંભળવા મળે અને એને જીવનની અંદર ઉતારવા મળે એવા શુભ ઉદ્દેશથી બ્રહ્માનંદ સ્વામીએ એ હજારો જીવાત્માઓના લાખો જીવાત્માઓના પ્રતિનિધિ બનીને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે। અને પ્રશ્ન કેવો છે તો ભગવાનને વિશે વૃત્તિ રાખીએ છીએ તે તો સુધી જોરે કરીને રાખીએ છીએ। બ્રહ્માનંદ સ્વામીએ દરેકની સ્થિતિ બતાવી છે કે મહારાજ ભગવાનના સ્વરૂપની અંદર આપના સ્વરૂપની અંદર મનની વૃત્તિ રાખી એટલે કે મનને એકાગ્ર કરી પોરવી રાખવું ભગવાનને એક તેલ ધારવત ભગવાનના સ્વરૂપની અંદર મનને પોરવી રાખવું એ તો કેમ રહે છે? તો મહારાજને બ્રહ્માનંદ સ્વામી એમ કે છે કે મહારાજ એ તો સુધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે. એટલે સુધી, સુધી એટલે આપણે જેમ સામાન્ય અર્થની અંદર જો જોઈએ તો શુદ્ધ બુદ્ધ એટલે સમજણે શરીને, જ્યારે સમજણથી સજાગ થઈને, જાગૃત થઈને, સુધી રાખીને, સુધી રાખીને અને સાથે સાથે જોરે કરીને એટલે અતિ પ્રયત્ન કરીને, મહેનત કરીને, ધરાહાર જ્યારે ભગવાનના સ્વરૂપની અંદર મનની વૃત્તિ રાખીએ છીએ, સમજણે કરીને, જાગૃત રહીને અને પ્રયત્ન કરીને, જોરે કરીને, એટલે અહીંયા આગળ શબ્દ વાપર્યો સુધી જોરે કરીને રાખીએ ત્યારે પરમાત્માના સ્વરૂપની અંદર વૃત્તિ રહે છે. અને જગતના પદાર્થની અંદર સન્મુક્તો એની મેળે જ રહે છે. બ્રહ્માનંદ સ્વામીએ બહુ સુંદર પરિસ્થિતિનું અહીંયા વિવરણ કર્યું છે કે ભગવાનના સ્વરૂપની અંદર જ્યારે મનની વૃત્તિ રાખવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે સમજણે કરીને, જાગૃત થઈને, સજાગ થઈને, જ્યારે અતિ જોરે કરીને, અતિ પ્રયત્ન કરીને જ્યારે રાખીએ ત્યારે ભગવાનમાં મનની વૃત્તિ સ્થિર રહે છે. અને જગતના પદાર્થને વિશે એટલે કે ભૌતિક વિષય સુખ અને માયિક પદાર્થને, આ પદાર્થ નાશવંત છે જાણતા હોવા છતાં પણ તેના તરફે એ ભૌતિક સુખને અનાયાસે, વગર મહેનતે, કોઈ પણ પ્રયત્ન વગર, કોઈ પણ જોર વગર, અનાયાસે એની વિશે આકર્ષાય છે, મોહાય છે. અહીંયા બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે કે ભગવાનના સ્વરૂપની અંદર જોરે કરીને, સુધી જોરે કરીને જ્યારે વૃત્તિ રાખીએ ત્યારે રહે છે અને જગતના પદાર્થ સન્મુક્તો એની મેળે જ રહે છે, તેનું શું કારણ છે? વગર પ્રયત્ન, વગર અને નાશવંત છે એવું જાણ્યા છતાં પણ આપણે જોઈએ છીએ, રોજ વ્યવહારની અંદર આપણે જો દ્રષ્ટિ કરીએ તો આપણે જોઈએ છીએ જગતના સંબંધ નાશવંત છે, જગતના વ્યવહાર નાશવંત છે, જગતના પદાર્થ નાશવંત છે અને અનુભવીએ છીએ. આપણે એનો રોજ વિયોગ થાય છે. ઘણાના પરિવારની અંદર રોજ કોઈક ને કોઈક જીવન મૃત્યુના પ્રશ્નો ઉત્પન્ન થતા હશે. રોજ જીવનની અંદર કંઈક પ્રાપ્તિ અને કંઈક વિખૂટપણું, કંઈક આપણી ખોવાનો વારો આવતો હશે. જગતના સુખની અંદર પણ ક્યાંક ઉતાર ચડાવ આવતા હશે. આ બધું આપણે રોજ અનુભવીએ છીએ, છતાં પણ જગતના પદાર્થની સન્મુક્તો એની મેળે વૃત્તિઓ મોહાય છે, આકર્ષાય છે, એનું શું કારણ છે? ભગવાન અવિનાશી છે, કલ્યાણના કરતા છે, આવું સમજણ છતાં હોવા છતાં પણ ભગવાનના સ્વરૂપની અંદર વૃત્તિ રાખવી હોય તો જાગૃત રહેવું પડે, સજાગ રહેવું પડે અને પ્રયત્નશીલ રહેવું પડે. જોરે કરીને, અતિ મહેનત કરીએ ત્યારે ભગવાનના સ્વરૂપની અંદર વૃત્તિ રહે છે, એનું શું કારણ છે? પછી એનો ઉત્તર સમજાવતા શ્રીજી મહારાજ બોલ્યા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં. અહીંયા મહારાજે પહેલેથી સ્પષ્ટતાકરણ કર્યું. મહારાજ કે તમે જે પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનના સ્વરૂપની અંદર વૃત્તિ રાખવી, એ તો કઠણ કરીને એટલે કે જોરે કરીને અને સુધી રાખીને, જાગૃત થઈને જ્યારે રાખીએ ત્યારે જ રહે છે, અને જગતના પદાર્થની વિશે તો અનાયાસે, વગર મહેનતે એમને આકર્ષાય છે, એની સન્મુખ થઈ જાય છે, તો એનું શું કારણ છે? તો તમે જે પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામીને મહારાજ કે પૂછ્યો છે એના ઉત્તરની અંદર પહેલું સ્પષ્ટીકરણ એ કરો કે તમે જે વ્યાખ્યા કરી છે, જે પ્રશ્ન કર્યો છે, એ ભગવાનના ભક્ત માટે ન હોઈ શકે. જો મહારાજે કેવો સુંદર વાક્ય પ્રયોગ કર્યો, મહારાજે વાક્ય પ્રયોગ એવો કર્યો કે ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં. આ ભક્તની મહારાજે લાક્ષણિકતા બતાવી, ભક્તના લક્ષણ બતાવ્યા કે ભક્ત ક્યારે કહેવાય, જ્યારે ભગવાન વિના બીજે વૃત્તિ સ્થિર ન થાય એને જ સાચા અર્થમાં ભક્ત કહેવાય. અર્થાત કે આ જે પ્રશ્ન પૂછ્યો છે અને જો એની અંદર ભગવાનથી અન્યત્ર જ્યારે વૃત્તિ આકર્ષતી હોય, મોહાતી હોય, સ્થિર થતી હોય, ભગવાનથી અન્યત્ર, ભગવાનને મૂકીને બીજા પદાર્થની અંદર જો એની વૃત્તિ સહજ રૂપે ખેંચાતી હોય તો એ ભક્તનું લક્ષણ નથી. અને ભગવાનમાં વૃત્તિ રાખવા એને મહેનત કરવી પડતી હોય તો એનો અર્થ કે હજુ ભક્તપણામાં એટલી કચાશ છે. એટલે મહારાજે અહીંયા પહેલું સ્પષ્ટીકરણ કર્યું. મહારાજ કે ભગવાનના જે ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં. મહારાજે ભક્તની સમજણ અને સ્થિતિની અહીંયા આગળ સમજાવતા બહુ સુંદર લક્ષણ મહારાજે બતાવ્યું છે. વાલા ભક્તો, ખરેખર જે ભક્ત હોય તેની વૃત્તિ તો મન તે ભગવાનમાં જ સ્થિર હોય, અને જો ભગવાનની માં વૃત્તિ અને મન જો ન પોરવેલું રહેતું હોય અને જગતના પદાર્થ તરફ આકર્ષાતું હોય તો એટલી ભક્તપણાના સમજણની અંદર અને સ્થિતિની અંદર એટલી ઉણપ છે, એવી ખામી છે, એવો અહીંયા મહારાજનો ભાવ પ્રગટ થાય છે. એટલે મહારાજ કે ભગવાન વિના બીજે રહે જ નહીં. અને તેને તો એ ફિકર રહે છે મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી તે તો ઘણું કઠણ પડશે. મહારાજ કે એને પોતાની સ્થિતિનું ભાન પણ હોય, એવી સ્થિતિ હોય એટલું જ નહીં પણ એને ભગવાનના ભક્તને ભગવાનમાં વૃત્તિ રાખ્યાની ચિંતા ન હોય, એ સહજ રૂપે રહે, એ ભક્તપણાનું લક્ષણ છે. આ બધાએ આત્મચિંતન આપણે બધાએ વિચારવાનું છે કે આપણી વૃત્તિ જો ભગવાનમાં સ્થિર રહેતી હોય, ભગવાનના વચનની અંદર, ભગવાનના સ્વરૂપની અંદર, ભગવાનના વાણીની અંદર, ભગવાનના કાર્યની અંદર, ભગવાનના ચરિત્રોની અંદર જો આપણી મનની વૃત્તિ પોરવાઈને રહેતી હોય તો આપણે ભક્ત કહેવાઈએ. જો એની અંદર વિક્ષેપ પડતો હોય તો માનજો કેટલી હજુ આપણા ભક્તપણામાં કચાશ છે, ઉણપ છે. મહારાજે કીધું કે ભગવાનના ભક્તને ભગવાનમાં વૃત્તિ રાખવાની ચિંતા ન હોય, એ તો સહજ પ્રકૃતિક રહે, કારણ કે ભક્તનું લક્ષણ જ એ છે જેને ભગવાનના સ્વરૂપની અંદર વૃત્તિ સ્થિર થઈને રહી છે, એ જ ભક્તનું લક્ષણ છે. અને એને ચિંતા થાય તો કેવી થાય, એને ભગવાનમાં સ્વરૂપમાં, જે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું કે સુધી જોરે કરીને રાખીએ ત્યારે રહે છે, ત્યારે મહારાજ કે એને સુધી જોર કરવાની જરૂર ન પડે, એને તો અનાયાસે ભગવાનના સ્વરૂપની અંદર મનની વૃત્તિ સ્થિર રહે. અને એને ચિંતા થાય તો કેવી થાય, એને ઉલટી જગતની ચિંતા થાય કે જગતના પદાર્થના, જગતના સંબંધોમાં, જગતના સુખોમાં વૃત્તિ રાખવી કઠણ રહે, કારણ કે ભગવાનના સુખની આગળ જગતનું સુખ તે તુચ્છ જણાય છે. ભગવાનની મૂર્તિના સુખની આગળ, ભગવાનને પામ્યાના સુખની આગળ એને જગત, જગતના સંબંધો અને જગતના પદાર્થો એને સમજણ છે કે તુચ્છ છે, અને એટલે તુચ્છ જણાય હોવાથી તેમાં પોરવવા મનને ધારે તો પણ ન પોરવાય, એને ચિંતા રહે નહીં. એને ભગવાનના ભક્તની એવી ફિકર રહે કે મને આ સુખનો યોગ થયો છે, મને આ સંબંધનો યોગ થયો છે, મને આ પદાર્થનો યોગ થયો છે, આ તો નાશવંત છે, તુચ્છ છે, નરક સમાન છે, તો હું એની અંદર મનને કેમ પોરવી શકીશ, એને ચિંતા ઉલટી હોય. જે બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નની અંદર એમ છે કે ભગતને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી કઠણ છે અને જગતની અંદર સહજતાથી આકર્ષાય છે, સહજતાથી પોરવાઈ જાય છે જગતના પદાર્થોની અંદર, ત્યારે મહારાજ અહીંયા ભક્તનું લક્ષણ બતાવતા એમ સમજાવે છે કે ભક્તની જો સમજણ હોય, ભક્તની જો વ્યાખ્યા હોય અને ભક્તની જો સ્થિતિ જો હોય તો એ જીવાત્માને ભગવાનના સ્વરૂપની અંદર અનાયાસે મૂર્તિની અંદર વૃત્તિ રહે, અને જગતના પદાર્થમાં પોરવવા ધારે તો પણ એને ન પોરવાય ને એને તેવી ચિંતા રહે કે આવા વ્યવહારનો, વિષયનો યોગ થાય છે તો તેમાં મન ચોંટાડ્યું પણ ચોંટે નહીં તો કેમ નભશે. એને ચિંતા એ થાય કે હું આ વ્યવહારમાં પડ્યો છું પણ હું વ્યવહારમાં રહી નહીં શકું, કારણ કે મારી મનની વૃત્તિ એમાં નથી થતી, કારણ કે જગતના જીવથી પદાર્થથી એ ભગવાનના સુખને અધિકપણે સમજે છે, એવી એની સમજણ છે, એવી એની સ્થિતિ છે. એટલે એવી રીતે મહારાજે અહીંયા આગળ સુંદર વ્યાખ્યા સમજાવી. માટે મહારાજ આગળ સમજાવે છે કે પરમેશ્વરના ભક્ત હોય તેને તો જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ જ કઠણ છે. એટલે ભગવાનના જે ભક્ત હોય એનું અહીંયા મહારાજે સુંદર લક્ષણ બતાવ્યું. મહારાજ કીધું ભગવાનના જે ભક્ત હોય એને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાની ચિંતા ન હોય, એને તો સહજપણે વગર પ્રયત્ને, વગર જોરે અને વગર સુધી એ પણ એ ત્રણેય અવસ્થાની અંદર, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાની અંદર અને ત્રણેય કાળની અંદર એને ભગવાનના સ્વરૂપની અંદર અખંડ મનની વૃત્તિ સ્થિર થઈને જ રહે, એ જ ભક્તનું લક્ષણ છે. અને એને જગતના પદાર્થની અંદર, જો વિષયની અંદર, કોઈ વસ્તુની અંદર, સંબંધની અંદર, વાસનાની અંદર એને વૃત્તિ રાખવી હોય તો એને કઠણ પડે, એની વૃત્તિ સહજ રૂપે એમાં સ્થિર ન થાય, એને પરમાત્માના સ્વરૂપની અંદર સ્થિર રહે, એ ભક્તનું લક્ષણ છે. અને મહારાજ આગળ સમજાવે છે, અને જે જગતના જીવ છે એટલે કે હજી યથાર્થ સ્વરૂપે ભગવાનનો મહિમા સમજાણો નથી, હજુ જગત અને વિષયની આસક્તિ, મોહ એ ટળ્યો નથી. અહીંયા મહારાજે શબ્દ વાપર્યો જે જગતનો જીવ છે. વાલા ભક્તો, જીવ તો બધા જગતમાં છે. આ જગતમાં જયારે ભગવાન જન્મ જીવાત્માને આપે છે, શરીર ધારણ કરાવે છે, ત્યારે સંસારની અંદર જ જીવ આવે છે. કોઈ પણ શરીરની અંદર આવ્યા હોય, પછી મનુષ્ય હોય, પશુ પક્ષી હોય કે વૃક્ષવેલી હોય, કોઈ પણ સ્વરૂપે જીવ આવે છે, જગતમાં જ આવે છે, પણ એ જગતનો થતો નથી. અહીંયા મહારાજે બહુ સુંદર વ્યાખ્યા મહારાજે શબ્દ રચનાથી આપણને સમજાવી છે. મહારાજ કે ભગવાનનો ભક્ત હોય એટલે કે જે દૈવી જીવ હોય, ભગવતીય જીવ હોય, જે ભગવાનના પોતાના મુમુક્ષુના ઉદ્દેશ લઈને આ સંસારમાં આવ્યો છે, પોતાના કર્મ બંધનને ટાળવા માટે સંસારમાં આવ્યો છે, જે મોહમાયાના બંધનને ટાળવા માટે સંસારમાં આવ્યો છે, જે પોતે મુક્ત થવા માટે આ સંસારમાં આવ્યો છે, જેને ભગવાનને પામવાના આકાંક્ષા સહિત સંસારની અંદર જે જીવાત્મા રહે છે એ ભગવાનનો ભક્ત છે, અને એની સ્થિતિ કેવી હોય તો એની સ્થિતિ મહારાજે ઉપર વર્ણન કરી કે એને ભગવાનના સ્વરૂપની અંદર એની અખંડ વૃત્તિ રહે, એને જોર કરવાની જરૂર નથી, એ તો સહેજ પ્રાકૃતિક રીતે ભગવાનના સ્વરૂપની અંદર એ પોતાના મનને સ્થિર કરી દે, અને જગતના વિષયનો યોગ થાય ત્યારે એને ચિંતા થાય કે આમાં નભાશે કે નહીં નભાય, આ જગતના વ્યવહારની અંદર હું નભી શકીશ કે નહીં નભી શકીશ, હું કેમ આ જગતનો વ્યવહાર દોડી શકીશ એવી એને ચિંતા થાય. અને મહારાજ કે બીજો જીવ, બીજી પ્રકારનો જીવ, જે હજુ આ સમજણથી યથાર્થ રૂપે ભગવાનનો મહિમા નથી સમજ્યો, હજુ જગતના વિષયોને આસક્તિ નથી ટાળી શક્યો, જે હજુ વિષય સુખની અંદર માલ માને છે, હજુ એને વિષય સુખની અંદર એને સુખ દેખાય છે, એવી જે સમજણ વાળો જીવ છે એ જીવ કેવો છે? તો મહારાજ કે જગતનો જીવ છે, એટલે એ જગતનો થઈને રહેવાનો છે, અને તેને પરમેશ્વરમાં વૃત્તિ રાખવી તે ઘણી કઠણ છે. એટલે જેને ભગવાનના સ્વરૂપની અંદર વૃત્તિ ન રહેતી હોય, ફરી વાલા ભક્તો અહીંયા શબ્દ મહારાજનો દોહરાવું, જેને ભગવાનના સ્વરૂપની અંદર મનની વૃત્તિ ન અખંડ રહેતી હોય તો માનજો કે ભક્તપણામાં હજુ એટલી ઉણપ છે, કચાશ છે. એ કચાશ ક્યારે ટળે? જ્યારે એ કચાશ ટાળી અને ભગવાનના સ્વરૂપની અંદર અખંડ વૃત્તિ રહે એવી સ્થિતિ જ્યારે નિર્માણ કરીએ, એવી જ્યારે સમજણ નિર્માણ કરીએ, ત્યારે પૂર્ણ યથાર્થપણે ભક્ત થવાય છે, ત્યારે એકાંતિક ભક્ત થવાય છે. ત્યાં સુધી ભક્તપણાના માર્ગમાં હઈશું આપણે, પણ હજુ પૂર્ણ ભક્ત થયા નથી. આ વાત સમજવા જેવી છે. ત્યાં સુધી હજુ આપણે જગતના જીવ છે. જ્યાં સુધી વિષય આપણને આકર્ષે છે, જ્યાં સુધી આપણને જગતના મોહ આપણને આકર્ષે છે, જ્યાં સુધી જગતનું માન મોટપ આપણને વિષય સુખ એ હજુ આપણને મોહાય છે, આપણને આકર્ષે છે, ત્યાં સુધી હજુ આપણે જગતના જીવ, એટલો અંશ હજુ આપણા જીવનની અંદર જગતનો રહેલો છે, હજુ ત્યાં સુધી એટલા અંશે જગતના જીવ છીએ, હજુ પૂર્ણતા ભક્ત થયા નથી. અને જ્યારે એ વિષય વાસના ટળે, જ્યારે સંસારની આસક્તિ, માયાની આસક્તિ, મોહ, વિષય આપણને જ્યારે ટળે અને ભગવાનના સ્વરૂપની અંદર એકાકાર આપણે જ્યારે મનને પોરવી શકીએ, ત્યારે જ આપણે સાચા અર્થમાં ભક્ત થયા એમ ગણાય. એટલે અહીંયા મહારાજે કીધું કે જે તમે પ્રશ્ન કર્યો બ્રહ્માનંદ સ્વામી, એની અંદર તમે કીધું એ વ્યાખ્યા, એ એટલા અંશે ભક્ત છે અને એટલા અંશે જગતનો જીવ છે. જેને જોર કરવું પડે ભગવાનમાં વૃત્તિ રાખવા માટે, જેને પુરુષાર્થ કરવો પડે, યત્ન કરવો પડે, મહેનત એટલે જોરે કરીને, સુધી જોર જાગૃત રહીને કરવું પડે, ને જ્યાં સુધી એ જાગૃત રહે ત્યાં સુધી જ વૃત્તિ રહે, અને ન જાગૃત રહે, સાવધાન ન રહે, અને જો વૃત્તિઓ બહેકી જાય અને જગતમાં પોરવાઈ જાય તો માનજો હજુ એમાં એ જગતનો જીવ એ જગતનો જ છે, હજુ એટલો ભગવાનનો ભક્ત થયો નથી. એવી સુંદર મહારાજ અહીંયા આગળ વ્યક્તિ ભક્તના લક્ષણ અહીંયા આગળ સમજાવ્યા, જગતના જીવના અહીંયા મહારાજે લક્ષણ બતાવ્યા. અને પછી મહારાજે આગળ સુંદર વાત કરી, માટે જેને ભગવાનમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નથી. જો મહારાજે તો મેં તો થોડા અંશે રાખ્યા, મેં હજુ મેં એવી વ્યાખ્યા કરી કે હજુ એ ભક્તિના માર્ગમાં, ભલે ભક્તિના માર્ગમાં છે પણ પૂર્ણતા ભક્ત નથી. પણ મહારાજે તો અહીંયા સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, મહારાજ કે જેને પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહીં. મહારાજ કે એટલે હજી જેના જેટલી કચાશ ઉણપ છે, હજુ જ્યાં સુધી એ ઉણપ ટળે નહીં ત્યાં સુધી યથાર્થ રૂપે ભક્ત કહી શકાય નહીં. કેમ કે ભગવાનના અખંડ વૃત્તિ રહે તેનો ઉપાય બતાવવા ભગવાન શ્રી હરિ કહે છે. એટલે આને ટાળવા કેમ? ટાળવા, હવે આપણને મનમાં પ્રશ્ન એવો થાય ને કે આ તો વાત મહારાજે કહી દીધું કે આ ભક્ત જ નથી, જેને ભગવાનમાં અખંડ વૃત્તિ નથી રહેતી એ ભક્ત જ નથી, તો આપણા જેવા હજારો લાખો પામર જીવ છે કે જે હજુ આ પ્રયત્નમાં છે, હજુ સાધનમાં છે કે ભગવાનમાં અખંડ મનની વૃત્તિ સ્થિર રહે, અને જો મહારાજ એમ કહેતા હોય તો આ ભક્ત જ નથી તો અમારું શું થાય? તો મહારાજે એનો પણ ઉપાય બતાવ્યો. મહારાજ કે એને ટાળવું પડે. જે કચાશ છે, જે ઉણપ છે, જે આપણામાં હજુ કંઈક શેષ ન્યૂન રહી ગયું છે, જે હજુ જગતની અંદર હજુ આપણી આસક્તિ ટળી નથી, ભગવાનનો યથાર્થ મહિમા સમજાણો નથી, ભગવાનમાં હજુ મન સ્થિર રહેતું નથી, એના માટે જે પણ કારણ છે એ કારણને આપણે ટાળીને, એ કારણને દૂર કરીને આપણે પણ યથાર્થ ભક્ત બનીએ ત્યારે અક્ષરધામના અધિકારી થવાય. એટલે મહારાજે હવે રસ્તો બતાવ્યો છે. પહેલા મહારાજે વ્યાખ્યા સમજાવી જગતના જીવની, ભગવાનના ભક્તની, અને મહારાજે કીધું જગતનો જીવ જગતનો મટીને ભગવાનનો કેમ થઈ શકે, એના માટે મહારાજ હવે આગળ આપણને ઉપાય બતાવે છે. અને ઉપાય શું બતાવ્યો મહારાજે? બહુ સુંદર સમજવા જેવો ઉપાય મહારાજે બતાવ્યો છે એ ઉપાય આપણે સૌએ જીવનની અંદર દ્રઢ કરવા જેવો છે અને આપણે એના માટે પ્રયત્નશીલ રહીએ તો ચોક્કસ આપણને સફળતા મળે, અને સફળતા મળે તો આપણે જગતના મતીન ભગવાનના થઈ જવાય. આ બહુ સુંદર મહારાજ અહીંયા વ્યાખ્યા કરી છે. આજે એકાદશીનો પવિત્ર દિવસ છે અને ભગવાનના સ્વરૂપની અંદર મનને સ્થિર કરવાનો જે એકાદશીનો સિદ્ધાંત છે એ સિદ્ધાંત મહારાજે અહીંયા સુંદર રીતે નિરૂપણ કર્યો છે. અને એ સિદ્ધાંત મહારાજે એમ સમજાવ્યો છે, અને તે સત્સંગમાં આવતો હોય અને એ ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતા સાંભળતા પરમેશ્વરનો ભક્ત થશે. મહારાજ વાલા ભક્તો, ભગવાન શ્રીએ બહુ સુંદર, આમ જુઓ તો સરળ વાક્ય છે પણ એને ઊંડાણની અંદર જો સમજીએ તો આ વાક્યની અંદર મહારાજે ખૂબ સુંદર મોક્ષનો કલ્યાણનો ઉપાય બતાવી દીધો છે. મહારાજ કે જીવાત્મા જગતનો મટીને, માયાનો મટીને ભગવાનનો કેવી રીતે થાય? અહીંયા મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે આ જગતના જીવને, જે બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન હતો કે જગતમાં સહેજી સહેજી આકર્ષાય છે, ભગવાનમાં વૃત્તિ સ્થિર રાખવી હોય તો કઠણ પડે છે, જોરે કરીને રાખવી પડે છે, જાગૃત સજાગ થઈને રહીએ ત્યારે જ રહે છે, અન્યથા રહેતી નથી, અને જરા બેદરકારી થઈ, જરા ગાફલત પણ રહ્યું તો વળી પાછી મનની વૃત્તિઓ સંસારમાં આકર્ષાઈ જાય છે, તો એને ટાળીને કેમ ટળે? ત્યારે મહારાજે સુંદર ઉપાય બતાવ્યો. મહારાજ કે ભગવાનનો ભક્ત જો યથાર્થપણે થયો હોય તો એના માટે આ પરિસ્થિતિ ન હોય, પણ હજુ ભગવાનનો ભક્ત યથાર્થપણે નથી થયો ત્યાં સુધી એ જગતનો જીવ છે, એટલે એને આ ઉપાધિ આવે છે, અને આ ઉપાધિને જો ટાળવી હોય, ભગવાનનો યથાર્થ મહિમા સમજીને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી હોય અને ભગવાનના ભક્ત થવું હોય, તો એના માટે ઉપાય છે તે સત્સંગમાં આવતો હોય અને ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતા સાંભળતા પરમેશ્વરનો ભક્ત થશે. આ વાક્યને પણ વાલા ભક્તો બહુ સુંદર રીતે સમજવું પડશે, કારણ કે ઘણી વખત કેવું છે, અત્યારે દેશકાળ બહુ વિપરીત ચાલે છે અને અમુક પીક એન્ડ ચૂઝ પસંદગીના શબ્દોને પકડીને વાક્યની જે પૂર્ણતા છે એને અધૂરી કરવામાં આવે છે, અને એટલા માટે આ સ્પષ્ટીકરણ કરવું પડે છે. મહારાજનું વાક્ય શું છે? અને તે સત્સંગમાં આવતો હોય. આ વાતને અહીંયા આગળ શબ્દનો ઉપર ભાર દઉં છું વાલા ભક્તો, સત્સંગમાં આવતો હોય અને ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતા સાંભળતા પરમેશ્વરનો ભક્ત થશે. આમાં કેવું છે કે આગલો ભાગ કાઢી નાખવામાં આવે અને પાછલો ભાગ જ ઘણી વખત ઉપદેશમાં આવે, સંતની વાર્તા સાંભળતા સાંભળતા પરમેશ્વરનો ભક્ત થશે, અને પછી એનો મિથ્યા ઉપયોગ કરવામાં આવે છે પોતાના સ્વાર્થ સિદ્ધિ માટે. આ કળિયુગનો પ્રભાવ છે અને કળિયુગના પ્રભાવના અનર્થ કરીને એ પછી અહીંયા આગળ જો કેવળ એટલું લખ્યું હોત કે સંતની વાર્તા સાંભળતા, તો શું કોઈ પણ પ્રકારની વાર્તા, કોઈ પણ પ્રકારની વાત? તો અહીંયા આગળ એટલા માટે સાવધાન કરવા પડે છે વાલા ભક્તો, કળિયુગને ધ્યાનમાં રાખીને આ સાવધાન કરું છું, કારણ કે આપણે મોક્ષ માટે મહેનત કરીએ છીએ ત્યારે મોક્ષ માર્ગની અંદર ઉણપ ટાળવી છે. મહારાજે કીધું જગતનું મટીને ભગવાનનું થવું છે, અને એટલા માટે પૂર્ણ વાક્યને જો વાંચીએ તો એમ થાય સત્સંગમાં આવતો હોય, અને સત્સંગમાં આવી ધીરે ધીરે જેમ જેમ સત્સંગમાં આવતો રહે અને સંતની વાર્તા. તો સત્સંગમાં પહેલા પૂર્ણ સત્સંગની વ્યાખ્યા આપણે સમજીએ. મેં થોડા દિવસ પહેલા આ પ્રશ્નને બહુ સુંદર રીતે સત્સંગની વ્યાખ્યા એક પ્રશ્નોત્તરની અંદર આવી હતી ત્યારે મેં આની વ્યાખ્યા કરી હતી, ફરી આજે પુનરાવર્તિ એની કરું. શ્રીજી મહારાજે સત્સંગની વ્યાખ્યા સત્સંગી જીવનની અંદર મહારાજે ત્રીજા પ્રકરણની અંદર 22મા અધ્યાયની અંદર બહુ સુંદર રીતે વર્ણન કરી છે. આ બંને શબ્દને સાથે વાંચવા જોઈએ, સત્સંગમાં આવતો હોય અને ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતા સાંભળતા. એટલે એવી અપેક્ષિત વાત છે કે સત્સંગમાં આવ્યા પછી સત્સંગના જે ધર્મ નિયમો અને જે મર્યાદાઓ છે એની પ્રવૃત્તિ જે થતી હોય અને એ પ્રમાણે જે વાત થતી હોય એવી સંતના મુખે જ્યારે કથાનું શ્રવણ કરે, એવી વાર્તાઓનું શ્રવણ કરે, એવા ચરિત્રોનું શ્રવણ કરે, એવા સિદ્ધાંતોનું શ્રવણ કરે. અહીંયા સંતની વાર્તા એટલે ગામ ગપોટા નથી, મનકલ્પિત વાતો નથી, પણ સત્સંગની વાતો છે, કારણ કે સત્સંગમાં આવ્યા પછી એને સંતની વાર્તા સાંભળવાની છે. એટલે આ વ્યાખ્યાને બહુ સુંદર અને સાવધાનીથી સમજજો વાલા ભક્તો. ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર બહુ સુંદર વ્યાખ્યા કરી છે, સદ શબ્દેન પરબ્રહ્મ સાધવશ્ય તદાશ્રિતા પ્રોક્તસ્ત દિયો ધર્મશ્ય શાસ્ત્ર ચૈત્ર ત્રિકાશ્રયમ. ભગવાને કીધું સદ શબ્દથી પરબ્રહ્મ કહેલા છે, આપણે સત્સંગની અંદર આવવાનું છે અને સત્સંગમાં આવી અને સંતના મુખે કથા વાર્તાનું શ્રવણ કરવાનું છે, તો એ કેવા પ્રકારની વાત હોય? તો ભગવાને સત્સંગી જીવનની અંદર જે વ્યાખ્યા સમજાવી અને એ વ્યાખ્યાનું અનુસંધાન રાખીને જો સમજીએ તો સદ શબ્દ એના પરબ્રહ્મ, જે સદ શબ્દથી સંબોધ્યા એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, અને તેમના સાધુવશ તદાશ્રિતા, એમના જે આશ્રિતમાં રહેલા એવા જે સાધુઓ, જે પ્રોક્તસ્થ દિયો ધર્મસ્ય શાસ્ત્રમ ચૈત ત્રિકામશ સ્વયં, જે ભગવાને પ્રવૃત્ત આવેલા એવા સદ્ધર્મ ભાગવદાદી ધર્મ અને એનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રો, એનું જે પ્રતિપાદન કરતા હોય એવા ત્રણને સદ શબ્દથી સંબોધન કરવામાં આવ્યું છે. એટલે અહીંયા જે વાર્તા લખીને સંતની, એ ગ્રામ્ય વાર્તા નહીં, એ લોભની વાર્તા નહીં, એ મિથ્યાચાર નહીં, એ વાણી વિલાસ નહીં, પરંતુ જે ભગવાને શાસ્ત્રથી પ્રતિપાદિત કરેલા છે એવા શાસ્ત્રના કથા વાર્તા સિદ્ધાંતોનો, એ સિદ્ધાંતોનો ઉપદેશ શ્રવણ કરીને જીવાત્મામાં જગતનો ભાવ ટળશે. બહુ સુંદર વાત મહારાજે સત્સંગી જીવનની અંદર આગળ પણ લખ્યું, તત્ર વિષ્ણુ પરબ્રહ્મ યશો કૃષ્ણ નરાકૃતિ નરત્તેવ દિવ્ય કર્મા ચ દિવ્ય એવમ નૃણાટ્ય ધૃતમ ધૃત. ભગવાને અહીંયા સુંદર સત્સંગી જીવનની અંદર કીધું કે એક પરબ્રહ્મ કોણ, તો કે જે નરાકૃતિ ધારણ કરીને જે મનુષ્ય ચરિત્ર કરતા હોય એવા કૃષ્ણ આદિ જે પરમાત્માના અવતારો છે, એવા જે નરનાટ્ય એમને દ્વારા સ્થાપિત જે ધર્મો છે, અને એનાથી વિશેષ મહારાજે સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 22મા અધ્યાય અને 6ઠા શ્લોકની અંદર સ્પષ્ટીકરણ મહારાજે કર્યું કે તદુક્ત ધર્મ સંસ્થાએ સદભક્તસ્તે તુ સાધવ. કેવા સાધુનો સમાગમ કરવો, તો કેવા સંતોની વાર્તા સાંભળવી. એટલા માટે મેં કીધું સંત સત્સંગમાં આવીને સંતની વાર્તા સાંભળવાની છે. એટલે પહેલા સત્સંગમાં આવવાનું છે, અને સત્સંગ શબ્દની વ્યાખ્યાની અંદર મહારાજે આ સિદ્ધાંત જે સમજાવ્યો છે સત્સંગી જીવનની અંદર, એવા સત્સંગમાં આવવાનું છે. ભગવાન, ભગવાનને સ્થાપિત જે શાસ્ત્રો, ભગવાનના સ્થાપિત જે ધર્મ અને એનું પ્રતિપાદન કરનારા, ઉદબોધન કરનારા. અહીંયા મહારાજે લખ્યું કે તદયુક્ત ધર્મ સંસ્થાએ, જે ઉપર પરમાત્માને નરાકૃતિ બતાવ્યા, જે મનુષ્યતાનું ધારણ કરીને જયારે ભગવાન લીલાઓ કરતા હોય અને જે સદધર્મની સ્થાપના મહારાજે કરી, એવા તદયુક્ત ધર્મ સંસ્થાએ સદભક્તાય તેતુ સાધવ, એનું જે અનુસરણ કરનારા હોય, એનો જે આશ્રય કરનારા હોય, અનુસરીને ભક્તિ કરનારા ભક્તો, એને સદ શબ્દથી સાધુ કયા છે, એને સદ શબ્દથી સાધુ કયા છે. એટલે સત્સંગના યોગની અંદર, ભગવાને સ્થાપિત સિદ્ધાંતો ધર્મના યોગની અંદર રહીને જયારે સંતોના મુખે, જયારે એ પરમાત્માએ પ્રતિપાદિત કરેલા એવા સત્શાસ્ત્રોના વચનો, એવા સત્શાસ્ત્રોના સિદ્ધાંતો, એવા સત્શાસ્ત્ર દ્વારા ભગવાનના સ્વરૂપનું નિરૂપણ, કારણ કે અહીંયા મૂર્તિની અંદર એકાગ્ર મન કરવાનું છે, એટલા માટે ભગવાનની મૂર્તિનું નિરૂપણ, એવા ભગવાનના સ્વરૂપનું નિરૂપણ જે સત્શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલું છે, અને એ પરમાત્માના સ્વરૂપની અંદર જે રીત બતાવી છે એકાગ્ર કરવાની, ભગવાનના સાનિધ્યની, ભગવાનના શરણાગતિની, એ ભગવાનને પામવાની જે પ્રતિપાદિત કરેલી જે સિદ્ધાંતોની જે વાતો શાસ્ત્રોની અંદર લખેલી છે, એનું ઉદબોધન યથાર્થ રૂપે કરતા હોય એવા સંતોની વાર્તા, એવા સંતોના મુખે કથા વાર્તા, એનું શ્રવણ કરીને જીવાત્મા એ જગતનો મટી ભગવાનનો ભક્ત થાય છે. આપણે વચનામૃતના શબ્દોને પુનઃ એક વખત વાંચીએ, અને તે સત્સંગમાં આવતો હોય તો એ ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતા સાંભળતા પરમેશ્વરનો ભક્ત થાય, પરમેશ્વરનો ભક્ત થાય, પરમેશ્વરનો ભક્ત થાય. આપણે પરમેશ્વરના ભક્તને મૂકીને વ્યક્તિના ભક્ત થઈ જઈએ છે. આપણે આ આના ચેલાના આના ચેલાના આના ચેલા, આપણે એવા વિભાજનમાં આપણે પછી પડી જઈએ છીએ. આ કળિયુગ છે વાલા ભક્તો, એટલે સાવધાન કરવા પડે કે મહારાજે ભગવાનના ભક્ત થવા, ભગવાનમાં પ્રશ્ન આપણો પાછો યાદ કરાવો. બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે કે ભગવાનના સ્વરૂપની અંદર મનની વૃત્તિ રાખવી હોય તો સુધી જોરે કરીને રાખીએ ત્યારે રહે છે, અને જગતના પદાર્થોની અંદર સહેજે સહેજે ખેંચાઈ જાય છે, આનું શું કારણ? ત્યારે મહારાજે એની વ્યાખ્યામાં પહેલા તો ભક્તનું લક્ષણ બતાવ્યું કે ભગવાનનો ભક્ત હોય એને ભગવાનના વિના બીજે કોઈ જગ્યાએ વૃત્તિ જાય જ નહીં, એ ભક્તનું લક્ષણ છે. અને જો જતી હોય તો એ હજુ જગતનો જીવ છે, હજુ ભગવાનનો પરિપૂર્ણ ભક્ત થયો નથી. અને એના અનુસંધાનમાં મહારાજ કીધું, એવું ભગવાનનું પરિપૂર્ણ ભક્ત થવું હોય તો કેમ થવાય? તો એના અનુસંધાને મહારાજ કહે છે કે તે સત્સંગમાં આવતો હોય. સત્સંગ શબ્દની વ્યાખ્યા સત્સંગી જીવનમાં મહારાજે સમજાવી, એ રીતે સત્સંગમાં આવતો હોય અને એ સત્સંગમાં આવીને ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતી જે અપેક્ષિત છે, કે ભગવાનના શાસ્ત્રો ભગવાનના સિદ્ધાંતોનું પોષણ કરવા માટે જે વાર્તાઓ ભગવાને લખી છે એનું પ્રતિપાદન કરતા એવા સંતની વાર્તા સાંભળતા સાંભળતા એટલે કે એમાંથી ગુણ ગ્રહણ કરીને પોતાના જીવનની અંદર અનુસરીને પોતાના જીવનની અંદર એ ઉતારીને એ જીવાત્મા જગતનો મટી અને ભગવાનનો ભક્ત થશે એવી સુંદર મહારાજે અહીં આગળ સિદ્ધાંતની વાત કરી. વાલા ભક્તો, આ જો આપણે દ્રઢ કરીએ તો આપણા જીવનની અંદર પણ જગતની વિષય વાસના જેટલી રહેલી છે, જગતના જેટલા પદાર્થોની અંદર આપણો મોહ રહેલો છે, એ મોહ ટળી શકે ભગવાનના મહિમા સમજીને, ભગવાનના સિદ્ધાંતોને સમજીને, ભગવાનની ઉપાસના ભક્તિની રીતને દ્રઢ કરીને આપણે પણ જગતના મટી અને ભગવાનના એકાંતિક ભક્ત બની શકીએ. ભગવાનની વ્યાખ્યા છે. અને પછી વાલા ભક્તો, આગળ સુંદર મહારાજે વાત સમજાવી, પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજની આવી સુંદર વિશેષ જયારે મહારાજે પ્રતિપાદન કર્યું તો હવે આવા સત્સંગી યથાર્થ, મહારાજ કીધું ભગવાનનો ભક્ત છે તો હવે એ સત્સંગ દ્વારા કેવી રીતે અને શું ફળની પ્રાપ્તિ થાય? જે જીવાત્મા સત્સંગનો યોગ કરે અને સત્સંગમાં આવીને સત્સંગના જે સિદ્ધાંતો પ્રમાણે શાસ્ત્રની વાતો સંતોના મુખે સાંભળીને જયારે પોતાના જીવનની અંદર પરિવર્તન કરે એટલે કેવી રીતે સત્સંગ દ્વારા કેવી રીતે અને શું ફળની પ્રાપ્તિ થાય એ મહારાજ આગળ અહીંયા સમજાવે છે. એ સમજાવતા મહારાજને બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો મહારાજને. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું શું સાધન છે? મહારાજને કીધું બ્રહ્માનંદ સ્વામીએ, મહારાજ બહુ સુંદર વાત આપે સમજાવી કે આવા સત્સંગના યોગની અંદર રહીને સત્સંગ પ્રતિપાદિત, જે શાસ્ત્ર પ્રતિપાદિત, સિદ્ધાંત પ્રતિપાદિત, ભગવાનના પ્રતિપાદિત એવા જે વચનો એ સંતના મુખે વાર્તા સ્વરૂપે જ્યારે જીવાત્મા કથાના સ્વરૂપે જ્યારે શ્રવણ કરે ત્યારે એને એ ભગવાનનો ભક્ત થવાય. હવે આ તો ભગવાનના ભક્ત થવાની વાત કરી, પણ મારો પ્રશ્ન મહારાજ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે એ બધું કરવા માટેનું સાધન શું? ભગવાનમાં આવી મારે વૃત્તિ અમારે રાખવી હોય દરેક ભક્તને, બ્રહ્માનંદ સ્વામી તો નિમિત્ત માત્ર છે વાલા ભક્તો, પણ હજારો જીવાત્મા લાખો જીવાત્માને મનમાં એવો સંશય થાય કે હવે આ મહારાજે કીધું કે જગતની વાસના ટળે, ભગવાનનો મહિમા સમજાય, ભગવાનના ભક્ત સત્સંગના ગુણો દ્વારા આપણે પોતે ભગવાનના ભક્ત થઈ શકીએ, તો એવી ભગવાનની વંદ્ય અખંડ વૃત્તિ રાખવી હોય, અર્થાત કે ભગવાનના ભક્ત થવું હોય. અહીંયા એવું લખ્યું એવી રીતે ભગવાનના વૃત્તિ રાખ્યાનું શું સાધન છે? એટલે કે ભગવાનના ભક્ત જે મહારાજે પૂર્ણ ભક્ત બતાવ્યા, યથાર્થ ભક્ત બતાવ્યા, એવા ભક્ત થવા માટેનું શું સાધન છે? કારણ કે ભક્ત હોય એની અખંડ ભગવાનમાં વૃત્તિ રહે. એટલે અહીંયા આગળ મહારાજને બતાવ્યું કે એવા સત્સંગ દ્વારા ભગવાનના ભક્ત થવું હોય તો શું સાધન કરવું પડે, એવો અહીંયા બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનું સાધન તો અંતરદ્રષ્ટિ છે. મહારાજે ખૂબ સુંદર વાત સમજાવી. વાલા ભક્તો, સામાન્ય રીતે આપણે જોઈએ તો અંતરદ્રષ્ટિનો અર્થ જનરલ જે થતો હોય છે એવો થતો હોય કે પોતાની અંદર દ્રષ્ટિ કરીને જોવું, અંતરદ્રષ્ટિ, અંતરની અંદર દ્રષ્ટિ કરીને જોવું. પણ મહારાજે અહીંયા આગળ આ અંતરદ્રષ્ટિને બહુ સુંદર વિશેષતાથી મહારાજે અહીંયા સમજાવી છે. મહારાજે અહીંયા આગળ જે વ્યાખ્યા કરી છે જીવનની અંદર ખૂબ ઉપયોગી છે, એટલે બધા સાવધાન થઈને આપણે સાંભળીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનું સાધન તો અંતરદ્રષ્ટિ છે. તે અંતરદ્રષ્ટિ શું? મહારાજ અહીંયા અંતરદ્રષ્ટિ શબ્દની વ્યાખ્યા બહુ સુંદર રીતે સમજાવી. તો મહારાજ કહે છે તો જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની મૂર્તિ સામુ જોઈ રહેવું એ અંતરદ્રષ્ટિ છે. મહારાજે અંતરદ્રષ્ટિની વ્યાખ્યા કરી છે. મેં પહેલા કીધું કે આમ સામાન્ય રીતે અંતરદ્રષ્ટિને બાહ્ય દ્રષ્ટિની વ્યાખ્યા એવી થતી હોય, અંતર એટલે અંતરની અંદર, મનની અંદર, પોતાની અંદર જયારે દ્રષ્ટિ કરીએ અને પોતાની જે અંતરની સ્થિતિ જાણીએ એ અંતરદ્રષ્ટિ કહેવાય, અને બહારની જે જળ દ્રષ્ટિથી જે જોઈએ એ બધી જળ બાહ્ય દ્રષ્ટિ તરીકે સામાન્ય રીતે સંબોધાય છે. પણ અહીંયા મહારાજ અંતરદ્રષ્ટિની બહુ સુંદર વ્યાખ્યા સમજાવી છે. મહારાજ કહે કે પોતાને પ્રાપ્ત એવા પ્રત્યક્ષ ભગવાન, પોતાની જેની અંદર નિષ્ઠા દ્રઢ છે, પોતાનો જેની અંદર વિશ્વાસ દ્રઢ છે, એવા પોતાને મળ્યા એવા જે ભગવાન તેની મૂર્તિ એટલે કે તેમનું સ્વરૂપ તેની સામું જોઈ રહેવું, એટલે કે એમાં મનની અંદર દ્રષ્ટિને ભગવાનની, ભગવાનને પોતાની દ્રષ્ટિની સન્મુખ જ પોતાની દ્રષ્ટિ રાખવી એને અંતરદ્રષ્ટિ કીધી. એટલે પોતાના લક્ષ્ય, હું વાલા ભક્તો થોડું અહીંયા વિસ્તારથી સમજાવું કે પોતાનું લક્ષ્ય એવા જે ભગવાન એમાં એકાગ્રતાથી મનને દ્રષ્ટિએ કરીને પૂરવી દેવું. ભગવાન સિવાય, આપણે મહાભારતનો પ્રસંગ બહુ સુંદર બધાએ સાંભળ્યો હશે કે જ્યારે દ્રોણાચાર્યજીએ બધા પાંડવો કૌરવો અને બાલ્યાવસ્થાની અંદર જ્યારે પાઠશાળાની અંદર જ્યારે ધનુર્વિદ્યા વગેરે શીખવાડતા, પછી પરીક્ષા કરી છે અને પરીક્ષા કરતી વખતે દરેકને પૂછ્યું છે, એક વૃક્ષ ઉપર કોઈ યંત્ર પક્ષીનું મૂકી અને કીધું કે એની આંખ વિધવાની છે, એટલે દરેકને પૂછ્યું કે તમને શું શું દેખાય છે. એટલે કોઈએ કીધું કે મને તો આ આજુબાજુનું વાતાવરણ દેખાય છે, વૃક્ષો દેખાય છે, ડાળ દેખાય છે, ફળ દેખાય છે, અને ચકલી પણ દેખાય છે, ચકલીની આંખ પણ દેખાય છે. એમ દરેકને પૂછતા 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 કોઈએ અલગ વાત કરી, કોઈએ કીધું અમને કેવળ ઝાડ દેખાય છે, કોઈએ કીધું અમને કેવળ ડાળી દેખાય છે. પણ જયારે અર્જુનજીને પૂછ્યું ત્યારે અર્જુનજીને કીધું મને કેવળ ચકલીની આંખ દેખાય છે, મને બીજું કાંઈ દેખાતું નથી. તો એવું પોતાના લક્ષ્યની અંદર જયારે મન એકાગ્ર કરીએ ત્યારે અંતરદ્રષ્ટિ છે. પછી ભલે બાહ્ય દ્રષ્ટિથી જોતા હોઈએ, એ વાત મહારાજ આગળ સમજાવતા હોય, મહારાજ સમજાવે છે આ વચનામૃતની અંદર અંતરદ્રષ્ટિની મહારાજે બહુ સુંદર વાત આપણને સમજાવી છે. મહારાજ કે તો જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની મૂર્તિ સામુ જોઈ રહેવું તે અંતરદ્રષ્ટિ છે. એટલે કે અખંડ તેલધાર વત, એક ભગવાનના સ્વરૂપની અંદર સન્મુખ અખંડ બાહ્ય રીતે અને અંતર્મનથી પણ દ્રષ્ટિ કેન્દ્રિત કરીને રાખવું, અને નિમિષ માત્ર, નિમિષ એટલે આંખના પલકારા સમાન, પલકારા ભર પણ મૂર્તિને વિસરવા દેવી નહીં, મૂર્તિને દ્રષ્ટિથી અલગ થવા દેવી નહીં, મૂર્તિથી મનને હટાવવું નહીં. એવી રીતે ભગવાનના સ્વરૂપની અંદર મૂર્તિ બાહ્ય રીતે પણ અને અંતર રીતે પણ જે જોવી એનું નામ અંતરદ્રષ્ટિ. પોતાના લક્ષ્યની અંદર, પોતાના હેતુની અંદર, એ પોતાના હેતુની અંદર, એ પોતાના હેતુથી વિચલિત ન થવું, પોતાના હેતુથી ચલાયમાન ન થવું, પોતાના હેતુથી ક્ષણ માત્ર માટે, પલભર પણ, નિમિષ માત્ર પણ ચ્યુત ન થવું, એટલે કે પોતાને એને ભંગ ન થવા દેવી વૃત્તિને એનું નામ અંતરદ્રષ્ટિ. અને મહારાજ આગળ સમજાવે છે, મહારાજ કે અને તે મૂર્તિ વિના ષટચક્ર દેખાય અથવા ગોલોક વૈકુંઠ આદિ ભગવાનના ધામ દેખાય તો પણ તે અંતરદ્રષ્ટિ નથી. મહારાજે સુંદર વાત સમજાવી, જો પોતાના લક્ષ્યની અંદર, જો ભગવાન સિવાય પોતાના હેતુ, પોતાની પ્રાપ્તિનું સ્થાન એ પોતાના લક્ષ્યથી મૂકીને ભલે ષટચક્ર જે સાધન છે, જે સાધન છે ભગવાનને પામવાનું, આપણા યોગ શાસ્ત્રને અનુસાર યોગના જે આઠ ચરણ બતાવ્યા છે, અષ્ટાંગ યોગ જેને આપણે કહીએ છીએ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આ જે આઠ પ્રકારના અષ્ટાંગ યોગ છે તેને સિદ્ધ કરવા માટે સાધક જયારે પ્રયત્ન કરતો હોય, એ સાધના દ્વારા, અષ્ટાંગ યોગ દ્વારા, સમાધિ દ્વારા જે પરમાત્માની પ્રાપ્તિની, જે આપણા શાસ્ત્રોની અંદર પરમાત્મા સાથે એકાત્મ થવાની જે વાત આપણા શાસ્ત્રોની અંદર બતાવી છે, દર્શન શાસ્ત્રોની અંદર, યોગ શાસ્ત્રોની અંદર બતાવી છે, એ સિદ્ધિ પામવા માટે જ્યારે સાધક એ સાધના કરે છે ત્યારે તેના શરીરની અંદર અલગ અલગ સ્થાનોએ અલગ અલગ ચક્ર રહેલા છે, જેના જેના ઉપયોગ દ્વારા, જેને જાગૃત કરીને, જેને જેને જાગૃત કરીને એ જીવાત્મા પોતે સિદ્ધિ સુધી પહોંચે છે. આ ચક્રો છે જેને આપણે શાસ્ત્રોની અંદર ખૂબ વિસ્તારથી સમજાવ્યા છે. આપણે અહીંયા આગળ સંક્ષિપ્તમાં ષટ ચક્ર શું હોય તો આપણે કેળની નીચેના ભાગની અંદર મૂલાધાર અને સ્વાદિષ્ઠાન એ બે ચક્ર રહેલા છે, અને પછી નાભિની ક્ષેત્રની અંદર મણિપુર રહેલું છે, અને હૃદય ક્ષેત્રની અંદર અનાહત ચક્ર રહેલું છે, કંઠ પ્રદેશની અંદર વિશુદ્ધિ ચક્ર રહેલું છે, અને આ ભ્રગુટીના મધ્યની ભાગની અંદર આજ્ઞા ચક્ર રહેલા છે. આ પ્રકારે ચક્રો રહેલા છે. જયારે સમાધિની અંદર, જયારે સાધના કરતા હોય, યોગ જે સાધન કરતા હોય, એ જયારે ધીમે ધીમે મૂળાધાર ચક્રથી લઈને આ પોતાના આજ્ઞા ચક્ર સુધીના ચક્રોને જાગૃત કરે ત્યારે એનો ઉપયોગ દ્વારા એ જે સાધક છે એ પોતાની સિદ્ધિના પરિકાષ્ઠા, એટલે સિદ્ધિ સુધી એ પહોંચવા માટે એ સફળ થાય છે. એટલે એના માટેનો આ યોગ શાસ્ત્રનો છે. કોઈ વખત આપણે એનું પણ વિસ્તારથી વિવરણ કરશું. અત્યારે આપણે બાહ્ય દ્રષ્ટિ અને અંતરદ્રષ્ટિ ઉપર કેન્દ્રિત રાખીએ. પણ મહારાજે અહીંયા આગળ સુંદર વાત કરી કે જે સાધન છે આ ષટચક્રને જાગૃત કરવા, એ ષટચક્રને જાગૃત કર્યા એ દેખાય, પણ જો એમાં વૃત્તિ રોકાઈ જાય, અટકાઈ જાય, અથવા તો મહારાજે કીધું જે બ્રહ્મ સ્વરૂપ, એવું જે ભગવાનનું ધામ જેને અક્ષર સ્વરૂપ કહેવામાં આવે છે, બ્રહ્મ સ્વરૂપ કહેવામાં આવે છે, એ માત્ર દેખાય અથવા તો આપણી દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચે તો એને સફળતા નથી. મહારાજ કે અંતરદ્રષ્ટિ નથી. અંતરદ્રષ્ટિ તો ક્યારે છે? પુનઃ આપણે શબ્દોને મહારાજના આપણે જો યાદ કરીએ તો મહારાજે કીધું કે પરમાત્માના સ્વરૂપની અંદર એ જયારે પોતાના દ્રષ્ટિને પોરવી દે, અખંડ સ્વરૂપની અંદર, ભગવાનના એકમાત્ર સ્વરૂપની અંદર જયારે મન પોરવાય ત્યારે એને અંતરદ્રષ્ટિ કીધી. અને તે સિવાય મહારાજે કીધું ષટચક્ર હોય અથવા જે સાધન છે, અને બ્રહ્મધામ, ભગવાનના ગોલોક, વૈકુંઠ આદિ જે ભગવાનના ધામ દેખાય ત્યાં સુધી એ દ્રષ્ટિ પહોંચી છે, પણ અને એ દ્રષ્ટિને ત્યાં એ સફળતા નથી. એ જીવાત્મા માટે હજુ એ પૂર્ણ કામ નથી, એ ભક્ત નથી હજુ, એ જીવાત્મા હજુ સાધક છે. સાધક એટલે કે હજુ પ્રયત્નમાં છે. હજુ એ સિદ્ધ નથી. સિદ્ધિ તો ક્યારે થઈ? અંતરદ્રષ્ટિની સિદ્ધિ. કારણ કે આપણો પ્રશ્ન એ છે કે એવી વૃત્તિ ભગવાનમાં ક્યારે રહે, ત્યારે મહારાજે કીધું એ તો અંતરદ્રષ્ટિ રાખે ત્યારે રહે. અને અંતરદ્રષ્ટિની પણ મહારાજે વ્યાખ્યા કરી કે ભગવાનના સ્વરૂપને જે પોતાને પ્રાપ્ત થયું છે એની અંદર એને અખંડ જોયા કરે, દ્રષ્ટિ એની ઉપર જ, ભગવાન ઉપર કેન્દ્રિત રહે, ભગવાન ઉપર, ભગવાનના સ્વરૂપની અંદર એ મનને કેન્દ્રિત, દ્રષ્ટિને કેન્દ્રિત રાખે અને નિમિષ માત્ર પણ એને ચ્યુત ન થવા દે, એને ઓજલ ન થવા દે, એવી રીતે ભગવાન સાથેનું એકાત્મપણું કરે. અને એ કરતા સમયે મહારાજે ત્યાં સુધી વાત કરી કે ભગવાન જયારે આ પ્રયત્ન કરતા હોઈએ ને ત્યારે મહારાજ કે પોતાના અંતરદ્રષ્ટિ સમાધિ યોગની અંદર જયારે જીવાત્મા પ્રયત્ન કરતો હોય ત્યારે એને ષટ ચક્ર આદિ દેખાય, અથવા તો ભગવાનના ધામ સુધી જીવાત્મા પહોંચી જાય તો પણ હજુ એ અંતરદ્રષ્ટિ એને થઈ નથી, હજુ એ સફળ સાધન અવસ્થામાં છે, હજુ સિદ્ધ અવસ્થામાં પહોંચ્યો નથી. સિદ્ધિ તો ક્યારે થશે? ભગવાનની જયારે મૂર્તિની અંદર એકાગ્ર ચિત્ત થશે ત્યારે સિદ્ધ થશે. ત્યાં સુધી એ સાધન દશામાં, અને સાધન એ અંતરદ્રષ્ટિ નથી. અહીંયા મહારાજે બહુ સુંદર વાત સમજાવી. માટે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તે સામું જોઈ રહેવું, અથવા બહાર ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું, તેનું નામ અંતરદ્રષ્ટિ છે. મહારાજે બહુ સુંદર અહીંયા વ્યાખ્યા સમજાવી મહારાજ કે એ રીતે. એટલે મેં પહેલા શબ્દની અંદર પ્રયોગ કર્યો અંતરદ્રષ્ટિ, એટલે સામાન્ય રીતે આપણે અંતર જોવું એવું જ આપણે સમજતા હોઈએ છીએ, પણ મહારાજે અહીંયા બંને વાતનું સમન્વય કર્યું. મૂળ લક્ષ્યને જોવું એનું નામ અંતરદ્રષ્ટિ છે. લક્ષ્યની અંદર, તમારા ધ્યેયની અંદર મનને એકાગ્ર કરી દેવું, સ્થિર કરી દેવું, એનું નામ અંતરદ્રષ્ટિ છે. જેમ મહાભારતની અંદર અર્જુનજીએ એ ચકલીની માત્ર આંખની અંદર પોતાની દ્રષ્ટિ કેન્દ્રિત કરી દીધી અને એક ક્ષણ માત્ર પણ પછી એનાથી હટવા ન દીધી, જ્યાં સુધી લક્ષ્ય ભેદ ન થયો ત્યાં સુધી એ સ્થિર રહી, તો એનું નામ અંતરદ્રષ્ટિ, જે મહારાજ અહીંયા સમજાવે છે. મહારાજ કે એવી રીતે ભગવાનની મૂર્તિને અંતરની અંદર પણ, જે પોતાના હૃદયની અંદર ભગવાનનું જે મૂર્તિ સ્વરૂપ જે છે તેની સામું, એટલે કે ધ્યાન અવસ્થા કરતા હોય ત્યારે અંતરની અંદર ભગવાનની મૂર્તિ સામું જોયું, અથવા તો જાગૃત અવસ્થામાં હોઈએ તો બહાર જે ભગવાનનું જે સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું છે એ હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપ હોય, લક્ષ્મીનારાયણ દેવ સ્વરૂપ હોય, ગોપીનાથજી મહારાજ સ્વરૂપ હોય, જે મહારાજે આપણને પોતાના સ્વરૂપ તરીકે આપણને આપેલા છે એની સામું, અથવા તો એની અંદર મૂર્તિની અંદર દ્રષ્ટિ. એટલે એનો અર્થ એવો નથી કે ભગવાનની મૂર્તિની આગળ ઉભા રહી જવું, કારણ કે એ ભગવાનને અંતરથી મનને દ્રષ્ટિને એટલે કે જ્ઞાનને સહિત સમજણે સહિત એની અંદર પોરવવાની છે. એને મૂર્તિને આપણી આંખોની આગળથી ઓજલ થવા દેવા નથી. આપણે ગમે ત્યાં હોઈએ મૂર્તિ આપણી સાથે હોય. આ વાત સમજો. આપણે કોઈને નહીતર એમ થાય કે અમે તો વડતાલ કે ગઢપુર કે જુનાગઢ જ રહીએ અને ભગવાનની સામે પલાઠી વાળીને બેસી જઈએ તો જ આવી દ્રષ્ટિ રહે, એવો ભાવ નથી વાલો ભક્તો. ભાવ એવો છે કે તમે જ્યાં છો ત્યાં પણ મૂર્તિને તમારી સમક્ષ રાખો, મૂર્તિનું ધ્યાન, મૂર્તિની અંદર એકાગ્ર ચિત્ત રાખો, મૂર્તિને તમારી નજરથી ઓજલ ન થવા દો, તો તમારી અંતરદ્રષ્ટિ છે. તમે જ્યાં છો ત્યાં, દેશમાં હો વિદેશમાં હો, પણ ભગવાનની મૂર્તિ, એટલે આપણે સામાન્ય રીતે રિવાજ છે કે આપણે જ્યાં ઘરની આવતા જતા બહાર આપણે ભગવાનના સ્વરૂપો પધરાવીએ છીએ કે આપણી દ્રષ્ટિ અવારનવાર ભગવાનના સ્વરૂપ ઉપર પડે અને ભગવાન આપણા હૃદયની અંદર પણ વાસ કરે અને આપણી મૂર્તિની સન્મુખ, આપણા નજરોની સન્મુખ એ ભગવાનના દર્શન આપણને થતા રહે, એ અંતરદ્રષ્ટિ છે. એટલે મહારાજે અહીંયા સુંદર વાત સમજાવી. મહારાજ કે માટે ભગવાનની મૂર્તિ ને અંતરમાં ધારીને તેની સામું જોઈ રહેવું, અથવા તો બહાર ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું, તેનું નામ અંતરદ્રષ્ટિ છે. એટલે અહીંયા મહારાજે કીધું બીજા બધા સાધનો વિચાર કરજો. મહારાજે ક્યાં સુધી કીધું? ષટચક્ર દેખાતા હોય, અથવા તો ભગવાનના જે બ્રહ્મધામ છે, ગૌલોક વૈકુંઠ આદિ જે ભગવાનના ધામ છે એ પણ જ્યાં એ દેખાતા હોય તો પણ એ અંતરદ્રષ્ટિ નથી. એનો અર્થ એવો થયો કે બીજા વ્રત તપ જપ વગેરે જે સાધન છે એ સાધનમાં નહીં પણ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાનની અંદર અંતઃકરણને નિરંતર પોરવી રાખવું. આપણે શું થાય છે કે સાધનની અંદર પોરવી દઈએ છીએ, પછી જે જેનો યોગ થયો હોય, જે સાધન મળ્યું હોય એનો મહિમા ભગવાનના મહિમા કરતા વધી જાય છે. એટલે મહારાજ અહીંયા આગળ સમજાવે છે કે ષટચક્ર દેખાતા હોય, બ્રહ્મધામ આદિ દેખાતા હોય, ગૌલોક વૈકુંઠ આદિ ધામના દર્શન થતા હોય તો પણ એ અંતરદ્રષ્ટિ નથી. અંતરદ્રષ્ટિ તો ક્યારે થાય? કે ભગવાનની સામું, ભગવાનની મૂર્તિની અંદર, ચાહે અંતરની અંદર હોય કે બાહ્ય રીતે હોય, પણ ભગવાનની મૂર્તિને આંખથી દ્રષ્ટિથી ઓજલ ન થવા દઈએ. એવી જયારે તેલ ધારવત અખંડ વૃત્તિ રહે એને તે બીજા વ્રત તપ જપ સાધન વગેરે જે છે એમાં પૂરવું નહીં. જ્યાં સુધી એ મન પૂરવેલું છે ત્યાં સુધી હજુ આપણે બાહ્ય વૃત્તિ છે, બીજા વિષયોનું, બીજા સાધનોનું મહિમા જ્યાં સુધી હજુ મનમાં ભાવ છે ત્યાં સુધી બાહ્ય વૃત્તિ છે. એ ભાવનો ઉપયોગ કરો, તમે સાધનનો પ્રયોગ કરો. ધામમાં જવું છે એટલે અક્ષરધામનો મહિમા આપણે સમજીએ, પણ અક્ષરધામના મહિમાની સાથે સાથે અક્ષરધામના અધિપતિ એવા ભગવાનના સ્વરૂપની અંદર મનને એકાગ્ર કરીએ ત્યારે અંતરદ્રષ્ટિ થાય. કેવળ ધામનો મહિમા અંતરદ્રષ્ટિ નથી, અને એ પૂર્ણ ભક્ત પણ નથી. કારણ કે એ જ્યાં સુધી એ ભગવાનનો મહિમાની અંદર નથી ત્યાં સુધી એની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં નથી, અંતરદ્રષ્ટિ નથી ત્યાં સુધી ભગવાનના સ્વરૂપમાં નથી, અને ભગવાનના સ્વરૂપમાં જ્યાં સુધી અખંડ વૃત્તિ નથી ત્યાં સુધી એ ભગવાનનો ભક્ત નથી. એટલા માટે વાલા ભક્તો અહીંયા સુંદર આ વચનામૃતનું જો સાર સમજીએ તો મહારાજે બહુ સુંદર વ્યાખ્યા આપણને સમજાવી છે. માટે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તેની સામું જોઈ રહેવું, અથવા બહાર ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું, તેનું નામ અંતરદ્રષ્ટિ છે. એટલે અહીંયા આગળ સુંદર વાત કરી, અને તે મૂર્તિ વિના બીજા જ્યાં જ્યાં વૃત્તિ રહે તે સર્વે બાહ્ય દ્રષ્ટિ છે. ષટચક્ર હોય કે બ્રહ્મ આદિ ભગવાનના ધામ હોય, આ તો અતિરેક બતાવ્યો મહારાજે. પછી આનાથી ન્યૂન તો બધું આવી ગયું, એમાં જગત આવી ગયું, જગતના પદાર્થ આવી ગયા, જગતના વિષય આવી ગયા, જગતના સંબંધ આવી ગયા, જગતનું માન આવી ગયું, જગતની મોટપ આવી ગઈ, જગતની સંપત્તિ આવી ગઈ, બધું આવી ગયું. મહારાજે તો પરાકાષ્ઠાની વાત કરી દીધી. ષટચક્ર અને ગૌલોક વૈકુંઠ આદિ જે ભગવાનના બ્રહ્મધામ જેને કહેવાય છે, અક્ષરધામ જેને કહેવાય છે, જો એની અંદર પણ વૃત્તિ રહે તો મહારાજ કે એ ભગવાનની મૂર્તિ વિના, જો શબ્દો મહારાજના વચનામૃતના આપણે વિચારીએ તો મહારાજે કેવા સુંદર શબ્દો પ્રયોગ કર્યા, અને તે મૂર્તિ વિના બીજે જ્યાં જ્યાં, મહારાજે અહીંયા આગળ કોઈ વિશેષણ ના વાપર્યું, મહારાજે સમગ્ર આવરી લીધું. મહારાજ એમ કીધું, જ્યાં જ્યાં વૃત્તિ રહે તે સર્વે બાહ્ય દ્રષ્ટિ છે, અને જ્યાં સુધી બાહ્ય દ્રષ્ટિ છે ત્યાં સુધી ભગવાનના સ્વરૂપની અંદર એ અખંડ વૃત્તિ રહેવાની નથી. જ્યારે અંતરદ્રષ્ટિ થશે, આપણો પ્રશ્ન વાલા ભક્તો યાદ કરીએ, બ્રહ્માનંદ સ્વામીએ શું પ્રશ્ન પૂછ્યો છે, એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું સાધન શું છે, એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું સાધન શું છે, એના અનુસંધાને મહારાજે ઉત્તર કર્યો છે કે ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું સાધન અંતરદ્રષ્ટિ છે. અને અંતરદ્રષ્ટિનો અર્થ મહારાજે બહુ સુંદર કર્યો કે ભગવાનની મૂર્તિ એવા પ્રકારે સમજણે અને સાધન દ્વારા, જે સમજણ અને સાધન, તપ વ્રત જપ આદિ સાધન છે, ભક્તિ વગેરે સાધન છે, તો એ સાધન દ્વારા તમામ બાહ્ય દ્રષ્ટિમાં મનને ન પોરવતા માત્ર ભગવાનના સ્વરૂપની અંદર, ભગવાનની અંદર, મૂર્તિની અંદર એ મનને દ્રષ્ટિને પોરવી, એનું નામ અંતરદ્રષ્ટિ છે. અને આમાં સાધનમાં નહીં પણ કેવળ ભગવાનમાં, એટલે પોતાના લક્ષ્યમાં કેન્દ્રિત કરવાની મહારાજે વાત. એવી રીતે અંતરદ્રષ્ટિ જ્યારે થાય ત્યારે ભગવાનના સ્વરૂપની અંદર અખંડ મનની વૃત્તિ રહે, અને તે સિવાય જે જે વૃત્તિ જ્યાં જ્યાં આપણી જો બહાર રહે તો આ બધી બાહ્ય વૃત્તિ છે, અને જ્યાં સુધી બાહ્ય વૃત્તિ છે ત્યાં સુધી ભગવાનમાં મૂર્તિમાં વૃત્તિ નથી, અને જ્યાં સુધી ભગવાનમાં અખંડ વૃત્તિ નથી ત્યાં સુધી એ ભગવાનનો ભક્ત નથી. મહારાજ કીધું એ જગતનો જીવ છે. મહારાજે બહુ સુંદર અહીંયા વાત સમજાવી, અને એ વાત સાથે તો એનો સાર વાલા ભક્તો વચનામૃતનો એ થયો કે આપણે પણ જો ભગવાનના એકાંતિક ભક્ત થવું હોય અને ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી હોય તો સર્વ સાધનનો ઉપયોગ. પહેલું સાધન મહારાજે શું બતાવ્યું જો યાદ બધા ભક્તોને કરાવી દઉં પૂર્ણાવતી કરતા પહેલા, તો મહારાજે કીધું સત્સંગમાં આવીને અને ધીરે ધીરે સંતો દ્વારા કથા વાર્તા સાંભળીને એનામાં જ્યારે ગુણ આવે ત્યારે ભગવાનનો ભક્ત થાય. એટલે સત્સંગનો યોગ અને ગુણગ્રાહી, જે ભગવાનના સ્થાપિત સિદ્ધાંતો, ભગવાનના વચનો, ભગવાનને સ્થાપિત ઉપાસના ભક્તિ વગેરે જે પદ્ધતિ, એને જ્યારે જીવાત્મા અનુસરે અને ભગવાનની આજ્ઞામાં પ્રવૃત્ત થઈ અને ભક્તિ કરતો થાય, એટલે સત્સંગમાં આવીને ગુણગ્રાહી થાય. અને બીજું, એવો મહિમા ભગવાનનો સમજીને પોતાને મળ્યા એવા જે ભગવાન, એ ભગવાનની સામુ અખંડ દ્રષ્ટિ રાખે, એટલે ભગવાનને આંખોથી ઓજલ થવા દે નહીં, એ જાગૃત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં ભગવાનને સંભાળી રાખે, મૂર્તિની અંદર મનને પોરવી રાખે, એ મૂર્તિનું સતત અનુસંધાન રાખે, તેલ ધારવત એક ક્ષણ માત્ર પણ એમાંથી, મૂર્તિમાંથી મન ચલાયમાં ન થાય, દ્રષ્ટિ ચલાયમાં ન થાય, એવી રીતે અંતરથી પણ, અંતરની અંદર પણ દર્શન કરે, અને બાહ્ય જે પોતાને મળે આવ્યા જે ભગવાનના સ્વરૂપો, એની અંદર મનને પોરવી રાખે. જીવાત્મા, હું પુનઃ કહું છું, ગમે ત્યાં હોય, આપણે ભગવાનની સન્મુખ બેસી રહેવું જરૂરી નથી, પણ આપણે જ્યાં હોઈએ ત્યાં ભગવાનની આપણે યાદ કરીએ, ભગવાનની અંદર મનને પોરવી રાખીએ, ભગવાનની આંખોની, આપણે આંખ દ્રષ્ટિની સામે ભગવાનનું સ્વરૂપ અખંડ રહે, એવી જ્યારે આપણે મહેનત કરીએ ત્યારે અંતરદ્રષ્ટિ કીધી, અને એવા અંતરદ્રષ્ટિથી ભગવાનમાં વૃત્તિ એ રાખ્યાનું સાધન છે. એ એવી રીતે અહીંયા મહારાજે સુંદર વાત સમજાવી. વાલા ભક્તો, આપણે પણ આપણા જીવનની અંદર એવા ગુણને આપણે દ્રઢ કરી શકીએ એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે અમારા હજારો લાખો ભક્તો આજે આ પુરુષાર્થ કરી રહ્યા છે, ભગવાન આપ એવી કૃપા કરો કે એમને આ પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થાય. આપના સ્વરૂપની અંદર, ભગવાનના સ્વરૂપની અંદર એ દરેક ભક્તોની વૃત્તિ અખંડ સ્થિર રહે અને આપની મૂર્તિના અખંડ દર્શન થયા કરે એવી આ સર્વ ભક્તો ઉપર કૃપા કરજો. અમે ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. એ વચનામૃતની સાથે પછી વળી શ્રીજી મહારાજે પરમહંસો પ્રત્યે બોલ્યા છે, હવે તો બે બે જણ થઈ સામસામા પ્રશ્નો તો કરો. પછી મહારાજે બબ્બે જણના ટીમ બનાવી દીધી, બબ્બે જણના વિભાગ કરી દીધા. સંતો પરમહંસો જે મહારાજની સન્મુખ હતા અને મહારાજ કીધું હવે એકબીજાને આપસમાં પ્રશ્ન કરો. આવી સુંદર મહારાજે સિદ્ધાંતની વાત આપણને સમજાવી અને ઘણી વાર સુધી પરમહંસોએ પરસ્પર પ્રશ્નો ઉત્તર કર્યા. તેને સાંભળતા તકા શ્રીજી મહારાજ તેમની બુદ્ધિની પરીક્ષા કરતા હતા. મહારાજ સુંદર રીતે શાંતિથી મહારાજે પહેલા આ વ્યાખ્યા સમજાવી, ભક્તની વ્યાખ્યા સમજાવી, અભક્તની જગતના જીવની વ્યાખ્યા સમજાવી, મહારાજે ઉપાસના ભક્તિની વ્યાખ્યા સમજાવી, મહારાજે સત્સંગની વ્યાખ્યાનો મહારાજે મહિમા બતાવ્યો અને મહારાજે અંતરદ્રષ્ટિ અને બાહ્ય દ્રષ્ટિની પણ વ્યક્તિ મહારાજે સમજાવી. પછી મહારાજ બધા પરમહંસોને કીધું કે હવે તમે આપસમાં બબ્બે જણ થઈ અને આપસમાં પ્રશ્નોત્તરી કરો. અને મહારાજ શાંતિથી બધાની વાત સાંભળતા હતા અને બધાની બુદ્ધિ કોની સમજણ કેવી છે એની મહારાજે પરીક્ષા કરતા જોતા હતા. અને એ રીતે મહારાજે આ દિવસ વચનામૃતનું સુંદર રસપાન કરાવ્યું, જેની નોંધ આપણા નંદસંતોએ વચનામૃતની અંદર લીધી અને એ વચનામૃત આજે આપણને શ્રવણ કરવાનો અવસર મળ્યો. વાલા ભક્તો, આજના એકાદશીના પવિત્ર દિવસે આપણે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે આપના સ્વરૂપની અંદર અમારી અખંડ મનની વૃત્તિ રહે એવી અમારા ઉપર કાયમ કૃપા રાખજો. એ પ્રાર્થના સાથે ભગવાન સર્વનું મંગળ વિસ્તારે એ ભગવાનને પ્રાર્થના કરી આપણે આજના વચનામૃતને વિરામ આપીએ. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 49મું સહેજાન સ્વામી મહારાજની જય.